તારીખ 30/10/1991 શ્રી દૃઢદ્રષ્ટિ પ્રકાશ બોલ નંબર 20-24 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 187 તારીખ 30/10/1991 શ્રી દૃઢદ્રષ્ટિ પ્રકાશ બોલ નંબર 20-24 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 187
એક વાર ઘૂંટ પી લે તો એક બે તબક્કા ઉપર ઘણું વજન છે. એક લક્ષના તબક્કાનું ઘણું વજન છે અને એક અનુભવના તબક્કાનું ઘણું વજન છે. લક્ષ વગર અંતર્મુખપણું સ્વસન્મુખપણું આવે નહીં. સ્વસન્મુખતા વિના કોઈ રીતે આગળ ચલાય એવું નથી. અંદરની દિશામાં પુરુષાર્થ તો પરિણમી રહ્યો છે પણ બહિર્મુખ સ્વસન્મુખતાનો પુરુષાર્થ કાર્ય સાધક છે, પરસન્મુખતાનો પુરુષાર્થ કાર્ય બાધક છે. પુરુષાર્થ ક્યાં નથી એટલે લક્ષ્ય થાય તો વલણ ફરે, અનુભવ થાય તો પરિણતિથી વલણ ફરી જાય. એકદમ એવી પરિણતિ પ્રત્યક્ષ પરિણતિ ઉત્પન્ન થઈ જાય. જો એક વાર આનંદ કી ઘૂંટ પી લી તબ તો બાર બાર ઘણી ઘૂંટ પીને કે લીએ અપને ઓર આના હિ પડેગા. અને અંદર અંદર જ રહ્યા કરું, મારી હવે પછીની અનંત કાળાવલી આત્મતત્વના આનંદના ભોગવટામાં એ ભાવના આવે. આ બધા જ્ઞાનીની જેને આનંદ લીધો એ બધાને આ આનંદનો લેવાનો જ પ્રકાર ભાવનામાં આવે છે. કેમ કે બહાર તો દુઃખ છે, બહાર જાય છે એમાં તો દુઃખ છે ને ભઠ્ઠી એવું દુઃખ છે, ધગકતી ભઠ્ઠી છે, ધગધગતી ભઠ્ઠી. અને અંદરમાં આનંદ આનંદ શીતળતા છે. હવે કુદરતી છે ને, જ્યારે બે ચીજ આવી સાથે જ છે, આમ જાય તો આમ છે ને આમ જાય તો આમ છે, તો પછી સ્વાભાવિક છે કે આમ ન જાય ને આમ જાય. ઉનાળામાં માણસ ચાલતા મુસાફરી નીકળ્યો હોય અને એક બાજુ વૃક્ષની છાયા હોય, વૃક્ષ તો ભલે કઈ બાજુ વાગ્યા હોય પણ 12 વાગ્યા પહેલાનો સમય હોય તો આ બાજુ છાંયો આવે, 4 વાગ્યા પછીનો સમય હોય તો બીજી બાજુ આવે. પણ તો પછી એક બાજુ નથી છાંય, રસ્તા ઉપર છાંયડો આવે જ છે. એક એક હારનો તો હાલનારો ક્યાં ચાલવાનો, છાંયામાં ચાલવાનો તડકો છે ને છાંયો છે, ચાલનારો ક્યાં ચાલે? બરોબર છે.
એક વાર સ્વાદ આવો લીધો હોય પછી બીજે જાય.
ખબર પડે કેવું છે, સ્વરૂપ કેવું છે, આનંદ કેવો છે, કેમ ખબર પડે એમ. અને ખબર ન હોય ત્યાં સુધી કઈ રીતે એનું આકર્ષણ થાય, આ એક પ્રશ્ન છે. વાસ્તવિકપણે આવે છે, આવે છે એ વાસ્તવિકપણે. પણ એ પ્રશ્નને એવી રીતે નથી લેવાનો કે સ્વરૂપ જોયું નથી ને આનંદ આવ્યો નથી માટે શું કરીએ, અમે તો અમે તો નિરાધાર છે. જ્ઞાનીને તો આધાર છે આટલો, એને સ્વરૂપ જોયું, સ્વરૂપમાં પ્રવેશવાનો રસ્તો પણ જોયો, સ્વરૂપ જોયું, સ્વરૂપમાં પ્રવેશવાનો રસ્તો પણ જોયો અને એના ફળમાં આનંદ પણ અનુભવ્યો, આટલો એમને આધાર છે. અમારે આધાર નથી, શું કરીએ? આધાર નથી તો એનો પ્રયત્ન છોડી દેવાની વાત ક્યાં છે? યથાયોગ્ય પ્રયત્ન તો કરવો જોઈએ. એમને ક્યાં પહેલા હતો? એમને થયું પણ પહેલા ક્યાં હતું? કોઈ એના દીધી જ્ઞાની થોડા તો એને જે પ્રયત્નથી એ દશામાં પ્રવેશ કર્યો પછી એ પ્રયત્ન ખોટો કરવો છે.
બરાબર
સુધી સાધી દૂસરી કિસી જગહ પરિણતિ કો રસ હિ નહીં આયેગા. આ આનંદ એવો છે કે પછી એને ક્યાંય બીજે રસ નહીં આવે. આનંદ નો આનંદ રસ એવો છે એમ કે પછી બીજે એને રસ નહીં આવે. કેમ કે બીજે દુઃખ થાય છે, તડકો છે ને છાણ છે, સ્વાભાવિક છે કે રસ નહીં આવે. ઓર બાર બાર અપની ઓર આને કાંઈ લક્ષ્ય હજુ આ લક્ષ્ય રહેલું છે. પરિણામમાં પણ પોતાની તરફ આવવાનું લક્ષ્ય રહેશે. દૂસરે સબ રસ ઉડ જાયંગે, બધા રસ ઉડી જશે. બધા રસનું દુઃખ હતું, દુઃખની ખબર નહોતી. દુઃખની કલ્પના આડે દુઃખની ખબર નહોતી, પણ ખરેખર દુઃખી વખતે પ્રત્યક્ષ થાય છે એટલે બીજા રસ ઉડી જશે. આ કેમ નાની ને વૈરાગ્ય છે એ પણ આમાંથી નીકળે છે. નાની ને વૈરાગ્ય કેમ છે કે એને આનંદ નો રસ એટલો છે કે બીજો રસ ઉડી જાય છે, અથવા દુઃખ નો રસ પણ લે. જ્યાં આનંદ નો રસ લેવાતો હોય, લઈ શકાતો હોય, ત્યાં દુઃખ નો રસ લેવા પણ પ્રયત્ન મુક્ત થાય. એ વાત લીધી કે જ્ઞાનીઓની બાહ્ય પ્રવૃત્તિમાં અથવા ઋષિઓની પ્રવૃત્તિમાં સુખ માટેની અપ્રયત્ન દશા હોય છે. કેવી દશા લીધી છે? અપ્રયત્ન દશા લીધી છે. અપ્રયત્ન દશા એનું કારણ દુઃખ છે એટલે અપ્રયત્ન. દુઃખનો પ્રયત્ન પણ બહુ સારો વિષય. દુઃખમાં નિરસ, આનંદમાં રસ, એટલે સ્વાભાવિકપણે દુઃખમાં નિરસ. દુઃખમાં નિરસ પણ એનું નામ વૈરાગ્ય છે. બીજું કાંઈ રસ આવતો નથી એનું નામ વૈરાગ્ય છે. 22 સહજ પુરુષાર્થ તે વિષયને આ પુરુષાર્થનો બોલ છે. રોજ એમ આનંદનો બોલ હતો, પહેલો પાત્રતા, પછી આનંદ, હવે પુરુષાર્થ. પાત્રતામાં દ્રષ્ટિ લીધી છે, હવે પુરુષાર્થના વિષયમાં કહે છે કે સહજ પુરુષાર્થ તે વિષયને આપને કહા કે પુરુષાર્થ કરું, પુરુષાર્થ કરું ય બાદ વી નહીં હે. જેમ ક્રમબદ્ધમાં પણ પુરુષાર્થ કરવાની વાત નથી, પુરુષાર્થ થાય એની વાત છે, કરવાની વાત નથી. પણ વાસ્તવિક એમ જ છે, પુરુષાર્થના પ્રકરણમાં પણ પુરુષાર્થ કરવો, પુરુષાર્થ કરવો એ વાત ભી નહીં. સહજ પુરુષાર્થ કા એસા સ્વરૂપ હિ નહીં હૈ, એ ખુલાસો કર્યો છે. પુરુષાર્થ કરવો, પુરુષાર્થ કરવો એ સહેજ પુરુષાર્થનું સ્વરૂપ જ નથી. વર્તમાન મેં હિ અનંત પુરુષાર્થ કા પિંડ હું, પોતા ઉપર લીધું. વર્તમાન માં જ અનંત પુરુષાર્થ નું પિંડ છું એમ એમ ભાવ આવે. હું વર્તમાન માં જ, મેં વર્તમાન મેં હિ એટલે હું વર્તમાન માં જ અનંત 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 પુરુષાર્થ નું પિંડ છું એમ એમ ભાવ લઈએ તો સ્વ આશ્રય થાય છે. એસે સ્વ આશ્રય મેં પર્યાય દ્રવ કી ઓર ઢલ જાતી હૈ, પર્યાય દ્રવની બાજુ ઢળી જાય છે. હવે અહીંયા થોડો પ્રશ્ન શું થાય કે હું અનંત પુરુષાર્થ નો પિંડ છું એવો વિકલ્પ તો કરી શકે છે, મારો સમજીને એવો વિકલ્પ કરી શકે છું. અહીંયા જ્ઞાનમાં લેવાની વાત છે. જ્ઞાન સાધન કેવી રીતે છે?
બરાબર.
પુરુષાર્થનું ઉત્પાદક પણ જ્ઞાન કેવી રીતે સાધન થાય છે અથવા કારણ થાય છે? શું કે જ્ઞાનમાં અનંત પુરુષાર્થનો પિંડ આવે છે પોતા સ્વરૂપે અને સ્વાશ્રય થાય છે. એ સ્વાશ્રય થાય છે, પોતા સ્વરૂપે આવે એ જ સ્વાશ્રય થાય છે. અને એમાં જોર હોય છે, બળ હોય છે, એને પુરુષાર્થ કહેવામાં આવે છે. અને એને કારણે સર્વગુણોની પર્યાય પોતાના દ્રઢ સ્વભાવની તરફ ભૂલી જાય છે. કરવી પડતી નથી, કર્તૃત્વ કરવું પડતું નથી, સહેજે સહેજે ભૂલી જાય છે. આમાં તો એક તો એટલો સરસ છે કે સ્વ આશ્રય કેવી રીતે થાય છે એ પણ આંતરધ્વનિ છે. જે ઉત્તરણ ચિહ્નના શબ્દો છે એ વિકલ્પનો વિષય નથી. ખરેખર તો સ્વ આશ્રય કેવી રીતે થાય છે એ વાત એની અંદર પ્રસિદ્ધ કરી છે. પોતાપણું લે ને, મેં એમ લીધો પહેલો, પોતાપણું આવે છે ને ત્યાં પોતાનો આશ્રય છે. જ્યાં પોતાપણું નથી થતું ત્યાં પોતાનો આશ્રય નથી. મેં વર્તમાન મેં હિ એટલે અત્યારે જ, એમ ભૂતકાળમાં આવો હતો કે ભવિષ્યમાં આવો થઈશ એમ નહીં, અત્યારે તમે કાળ પછી વર્તમાનમાં તમે કાળ ગર્ભિત થઈ જાય. અનંત પુરુષાર્થ કા પિંડ હું કરવાનો જોર છે. પોતાના અસ્તિત્વને, વર્તમાન અસ્તિત્વને, અનંત પુરુષાર્થના અસ્તિત્વને પોતા રૂપે જોરથી સ્વીકારે છે ત્યાં સ્વાશ્રય છે. એવી રીતે સ્વાશ્રય લઈ લીધા છે. એસે સ્વાશ્રયના પર્યાય ઢળ જાતી હોય એટલે આ કોઈ બે પક્ષ વચ્ચેનો મામલો હોય ત્યાં માણસ બે બાજુ વાત કરે તો પણ એનું ઢલણ ક્યાં છે, વલણ ક્યાં છે એ નથી સમજાતું. બે બાજુની વાત કરે તો એક બાજુ વલણ હોય તો સમજી જવાય છે, મધ્યસ્થ હોય તો પણ સમજી જવાય છે. સમજી જવાય છે કે નહીં? એનો અર્થ શું કે જે બાજુનું વલણ છે ત્યાં મમત્વ છે. મમત્વ કહો કે મારા પણ છે. જ્યાં મમત્વ છે ત્યાં આશ્રય છે, ત્યાં વલણ છે ત્યાં ધોરણ છે. વલણ ઊભું થઈ જાય છે લક્ષ્યથી અને અનુભવથી. વલણ ઊભું થઈ જાય છે. બીજું શું છે કે જે જીવ પોતામાં અનંત પુરુષાર્થનું સામર્થ્ય જોવે, મારો પુરુષાર્થ પણ બેહદ છે, સામર્થ્ય પણ એ જોયું તો
બેહદ,
મારો પુરુષાર્થ એ મારું સ્વરૂપ છે. મારો પુરુષાર્થ બેહદ છે એવું મારું સ્વરૂપ છે. તો એમ જોનારને જોતી વખતે એ બળ આવે છે કે પરિણામ વળી જાય છે, અંદરમાં તરફ પરિણામ વળી જાય છે. એમ કેમ જગતમાં પણ શું થાય છે, પોતાને શક્તિના ભાનમાં માણસને જોડાવે છે ને,
જોર આવે શક્તિના ભાન.
કોઈ માણસ જોર શેનો કરે છે? જેને શરીર બળ, ધન બળ, કોઈ માણસોના સત્યકાનું બળ, જેને પક્ષ બળ કહે છે. આ બહારના કાર્યોની અંદર શું છે, કાં શરીર બળ હોય, કાં ધન બળ હોય, કાં બીજા માણસોના ટેકાનું બળ હોય, તો એના ભાનમાં જોર કરે છે ને. અને નબળો છે ને ક્ષમા પડે છે, અરે મારી પાસે કાંઈ નથી, શરીર કામ કરતું નથી, બીજા કોઈ સાધનો માટે ખર્ચ કરવાના પૈસા નથી, પણ એ આપણને કોઈ મદદગાર પણ નથી, થઈ ગયું પડી ગયો નબળો. પરિણામમાં નિર્બળતા ઉત્પન્ન થાય અને પરિણામમાં બળ ઉત્પન્ન થાય એનું કારણ શું છે? કે મારી પાસે છે એવી હૈયાતીનું બળ આવે છે, તેને શરીર બળની હૈયાતી, ધન બળની હૈયાતી, બીજાના માણસોના ટેકાના ની હૈયાતી, હૈયાતીનું બળ આવે છે. અહીંયા એમ કહે છે કે પોતાનામાં અનંત પુરુષાર્થનો પિંડ પોતે છે. પુરુષાર્થ ઉગે છે, અનંત શાંતિનો પિંડ પોતે છે ત્યાં શાંતિ ઉગે છે, અનંત જ્ઞાનનો પિંડ છે ત્યાં જ્ઞાન ઉઘડીને આવે છે, નિર્મળ થઈને આવે છે, ખુલીને આવે છે. બધા ગુણો એવી રીતે જ વિકસે છે. સાધન એટલા માટે જ્ઞાન લીધું, એ બધું જ્ઞાનમાં જણાય છે. શાંતિ એ જ્ઞાનમાં જણાય, પુરુષાર્થ જ્ઞાનમાં જણાય, જ્ઞાન એ જ્ઞાનમાં જણાય, સામર્થ્ય જ્ઞાનમાં જણાય અને પ્રગટપણો પણ જણાય છે. વિશેષતા જ્ઞાન એટલા માટે થાય, એટલા માટે એને સાધન કહેવામાં
એક સમયમાં પૂરણ 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 ધ્વનિ આવે. મેં વર્તમાનમાં
એમાં તો બધા ગુણોની પૂર્ણતા છે. દ્રઢની જે પૂર્ણતા લીધી છે એમાં તો સર્વ ગુણોની પૂર્ણતા છે. અનંત આનંદ એમ કહેતા આમ ગણવા બેસીએ લાખ કરોડ અબજ ખર્વ નિખર્વ પછી આમ આમ ગણતા જાઓ ગણતા જાઓ ગણતા જાઓ તો છેલ્લો એક એનો આવે એટલા આનંદ.
એટલા આનંદ
કે હવે ગણતા 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 આ ગુણ છેલ્લો એવો છેલ્લો કોઈ ગુણ નો આવે એટલી ગણનામાં આનંદ છે, માટે પૂર્ણ છે. અને એક એક ગુણ નું સામર્થ્ય પણ એનું તળિયું નથી, બે હદ નથી, એટલે એક એક ગુણ નું સામર્થ્ય બહુ મોટો મહાપદાર્થ. ભલે શરીરના ક્ષેત્ર ની મર્યાદામાં છે એનું ક્ષેત્ર, તો પણ અંદરમાં ચૈતન્ય મહાપદાર્થ ની સત્તા અને મહાસત્તા કે એવી સત્તા છે.
મેં વર્તમાન મેં અનંત પુરુષનો પિંડ હું, એમાં ઊંચી ઊંચીનું ક્યાં ઊંચી અનુયાયી વીર્ય એક આવે છે કે આમાં
એમાં શું છે કે ગુણની રુચિ જેને છે અથવા ગુણથી ઉત્પન્ન થતા સુખની રુચિ જેને છે એને અનંત ગુણ નિધાન પોતાનું સ્વરૂપ અંદરમાં જોયું,
વાહ વાહ,
તો રુચિ કેવી થઈ છે? અનંતની રુચિ
થઈ જાય.
इसलिए उपदेश में પર્યાય કી અપેક્ષા છે, પુરુષાર્થ કરને કા કથન આતા હૈ, એ તો કહેવા માત્ર છે કે તમે પુરુષાર્થ કરો, કેમ કે ઉપદેશાત્મક વાણી અથવા આદેશાત્મક વાણીમાં આમ કરો આમ નહીં કરો એમ અસ્તિ નાસ્તિથી ઉપદેશનો આજ્ઞાર્થ વાચક જેને આજ્ઞાર્થ ધ્વનિ કહેવામાં આવે છે. ઉપદેશમાં આજ્ઞા છે, શ્રી ગુરુ ની આજ્ઞા છે, તમે આમ કરો આમ નહીં કરો.
કથન છે આવ તો અંદર થી જે
એમ કે કથન છે, આજ્ઞાર્થ કથન છે,
કથન છે.
પણ શ્રી ગુરુ સાથે સાથે એમ કહે છે કે આ મારો વચન વ્યવહાર થી ઉપદેશ છે. એટલે
વચન વ્યવહાર થી ઉપદેશ છે.
જીવને ભલું તો એ છે, આવા શબ્દો લીધા દીપચંદજીએ અનુભવ પ્રકાશ,
ભલું તો એ છે
કે જીવને ભલું તો એ છે કે સ્વાનુભવ રાખવાનો ઉદ્યમ કરે, સ્વાનુભવ રાખવાનો
ઉદ્યમ કરે,
ઉદ્યમ કરે અને સ્વાનુભવમાં રહે એ તેના માટે ભલું છે. પણ આ અમારો વચન વ્યવહાર થી ઉદ્દેશ છે.
બરોબર,
સાંભળવાથી કઈ થાય એમ પણ વાત નથી, થાય તો કાર્ય થાય, બસ એટલી વાત છે. એટલે કથન પ્રમાણે વસ્તુ સ્થિતિ નથી એમ કહે છે. પર્યાય અપેક્ષાએ એમ કહે કે પુરુષાર્થ કરો એમ કહેવામાં આવે, છતાં એમ વસ્તુ સ્થિતિ નથી. કરું 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 એ પુરુષાર્થ માનતું, પુરુષાર્થ સહજ થાય છે એમ લેવું.
બરાબર,
આટલી બધી વાતો આટલી ચોખ્ખી આવી ગઈ છે.
પછી
પુરુષાર્થના પ્રશ્નો હજી હજી લોકોને પુરુષાર્થના પ્રશ્નો આજે આવે છે. આટલી બધી વાતો તો ચોખ્ખી આવી ગઈ છે. ત્રીસ ને ચોવીસ અડતાલીસ આ ધોરણે 25 વર્ષ થશે. 48 સાલમાં અઠવાડિયા પછી 48 સાલ નવું વર્ષ બેસે ને, તેવી ને પછી 48 તેવી ની સાલમાં પ્રકાશન થયું છે આ ગ્રંથ. 25 વર્ષથી તો ગ્રંથો પ્રકાશિત થયેલા છે આવી ચોખવટ વાળા. તો પુરુષાર્થ નું સ્વરૂપ શું? અમુક તો વ્યવહારમાં પણ પ્રેક્ટિકલી માણસ જોવે છે કે કોઈ માણસને કામ કરવાનું મન ન હોય, કામ કરવાની ઈચ્છા ન હોય, અને પરાણે એની પાસે કામ કરાવો કામમાં હોય ભલે વાર હોય, એના કામમાં કાંઈ ઠેકાણું ન હોય. કેમ કે એક તો એને કરવું નહોતું, પરાણે એના માટે નાખ્યું. એમ આત્માને સ્મરણ કરવાનો પરાણે ભાવ કરવો પડે, કરું કરું કર્તૃત્વ બુદ્ધિથી પરાણે કરવો પડે, એમાં શું ભલેવાર ના. જેને જોતા પરિણામ ઉલસીને જાય એ બાજુ. આત્માનું પરમાત્મા પદ પરમ સ્વરૂપ ગુણની મૂર્તિ છે. જેને ગુણનો પ્રેમ હોય એને ગુણ મૂર્તિ આત્મા જોવે તો એને ઉલ્લાસ આવે કે ન આવે? ઉલ્લસી ને પરિણામ જાય, ઉલ્લાસથી જાય તો બરાબર યથાર્થ છે. પણ લઈ જવા પડે એની વાત છે, એ યથાર્થ નથી. એ તો પરાણે પુરુષાર્થ કરવાની વાત છે. એવી રીતે કામ થતું નથી, એ પ્રકારથી કામ નથી થતું. મેં સ્વયં હિ વર્તમાન મેં ભગવાન હું. જો પુલા પણ એમ લીધું હતું કે મેં વર્તમાન મેં હિ અનંત પુરુષાર્થ કા પિંડ હું, એક ગુણ લીધો હતો. હવે આખું દ્રવ્ય લઈ લીધું કે મેં સ્વયં હિ વર્તમાન મેં
ભગવાન,
ભગવાન હું સાક્ષાત સિદ્ધ
સિદ્ધ હું.
ઇસમેં ભગવાન હોના ભી ક્યા હૈ, સ્વરૂપમાં ક્યાં ભગવાન થવાનું છે? જ્યાં સાક્ષાત સિદ્ધ પદ સ્વરૂપ છું ત્યાં મોક્ષ ક્યાં કરવાનો છે? અને જો મોક્ષ કરવાનો બાકી હોય તો સિદ્ધ પદ સ્વરૂપ છું એ વાત ક્યાં રહી? એ વાત રહેતી નથી. મેં પરિપૂર્ણ છું, ભગવાન છું, એ કરવા પછી પૂર્ણતા કરવાની ક્યાં વાત છે? ક્યાં નથી કરવાની? અવસ્થાનો વિષય જુદો છે. જ્યાં ભગવાન છો ત્યાં કઈ કરવાનું
નથી.
ઇસમેં એટલે ભગવાન હોના ભી ક્યા હૈ, મેં સ્વયં ભગવાન હું, ઇસમેં ભગવાન હોના ભી ક્યા હૈ? અપને સ્વભાવ મેં દ્રષ્ટિ કા પ્રસાર હોતે પર્યાય મેરી ઓર જુટતે જુટતે પર્યાય મેં કેવળ જ્ઞાન સિદ્ધ દશા
હોતી
હૈ. અપને સ્વભાવ મેં દ્રષ્ટિ કા પ્રસાર હોતે એટલે પોતાના અસ્તિત્વને વ્યાપી વ્યાપક ભાવે સ્વીકારતા પર્યાય મેરી ઓર ઝૂકતે ઝૂકતે, એમ હું દ્રવ્યમાં ઝૂકું છું એમ નહીં, હું દ્રવ્યમાં વળું છું એમ નહીં, પર્યાય મેરી ઓર ઝૂકતે ઝૂકતે. ભાષા એમની કેવી શૈલી આવે છે, દ્રષ્ટિ પ્રધાન શૈલી છે કે પર્યાય મેરી ઓર ઝૂકતે ઝૂકતે પર્યાય મેં કેવળ જ્ઞાન સિદ્ધ દશા આદિ હોતી થઈ જાય છે. એક વાર પૂરું ટેન્શન સમજ કરતા ચાલી હતી, પ્રશ્ન કરે એમાં તો આપણા સુરેશભાઈ સમજે પ્રશ્ન કરતા હતા. એટલે શું છે કે ત્યાં સીધો કોઈ પ્રશ્ન પૂછે કે આપને નિર્વિકલ્પ દશા કેવી રીતે આવે છે તો જવાબ ન દે. વ્યક્તિગત પ્રશ્ન પૂછે તો જવાબ ન દે. જો કે ન જ દે એવું નથી, પણ વર્તમાન પરિસ્થિતિ જોતા ન દે. સમાજમાં પરિસ્થિતિ એવી છે, કોઈ ટીકા બીજી રીતે કરી દે એટલે ખ્યાલ માત્ર સામાન્ય રીતે પોતાની વાત ન કરે. વારંવાર નિર્વિકલ્પ દશા જ્ઞાન અને આવે એ કેવી રીતે આવતી હશે એ મતલબનો પ્રશ્ન હતો. કેવી રીતે આવતી હશે એમને પેલી શરૂઆત ક્યાંથી કરી? શુદ્ધો ઉપયોગ છે ને, તો શુદ્ધો ઉપયોગ કેમ થઈ જાય કે કેમ કેમ આવે કે કેવો પ્રયત્ન કરે તો વારંવાર આવે? પહેલા એમ જવાબ દીધો કે જ્ઞાને કાંઈ શુદ્ધો ઉપયોગની રાહ જોઈને બેસતા નથી. ક્યાં શરૂઆત ક્યાંથી કરી? નાની કાંઈ શુદ્ધોપયોગની રાહ જોઈને બેસતા નથી કે મને જલ્દી જલ્દી શુદ્ધોપયોગ આવે તો સારું, મને જલ્દી શુદ્ધોપયોગ આવે તો સારું એમ રાહ જોઈને બેસતા નથી. હવે એવો કેમ જવાબ દીધો શરૂઆત કે પ્રશ્ન પૂછનારને શુદ્ધોપયોગ ઉપર એટલું વજન છે. નાનીનું જ્ઞાનત્વ, નાનીનું જ્ઞાની પણ જોવે છો કે ખાલી શુદ્ધોપયોગને જ જોવા માગે છે? શુદ્ધોપયોગનું જ મહત્વ છે, શું જોવે છે? પછી પરિણતિનો ઉપયોગની વાત લીધી છે કે પરિણતિ જેની ઉગ્ર હોય છે એને શુદ્ધોપયોગ રૂપી પતંગને જેમ દોરી આત્મા હોય ગુલાટ ખવડાવે છે, પરિણતિ રૂપી દોરી ઉપયોગને અંદરમાં ગુલાટ બહાર જતા ઉપયોગને અંદરમાં ખેંચે છે. એનું કારણ પરિણતિ છે. પરિણતિ જેટલી ઉગ્ર એટલો વારંવાર ઉપયોગ આવે. પણ પહેલો જવાબ આવ્યો એ માર્મિક આપ્યો. જ્ઞાની કાંઈ શુદ્ધો ઉપયોગની રાહ જોઈને બેસતા નથી, બેસી નથી રહેતા. ક્યારેક શુદ્ધો ઉપયોગ આવશે, ક્યારેક એ તો સહજ જ થાય છે. પૂછનારને પણ એમાં ટકોર છે. તમારું જે શુદ્ધોપયોગનું મહત્વ અથવા મુમુક્ષુ દશામાં એમ વિચાર એવા કરતો હોય કે મને શુદ્ધોપયોગ થાય તો સારું, મને નિર્વિકલ્પ દશા ક્યારે આવશે એવું કાંઈ થાય તો સારું, એવી રીતે આવે એવી ચીજ નથી એમ કહેવાય. રિટેલર નો એ વિષય નથી કે સેંકડો કારખાના ને ઇન્ડસ્ટ્રી એક જગ્યાએ એક એરકન્ડિશન ઓફિસ માં બેઠા બેઠા કઈ રીતે ચલાવ્યું. પાછળ અક્ષર જોથા કરતા હોય એનું એ વિષય નથી. તમે જુદા જુદા માણસ લીધા, એક એવી પેઢી જોઈ હતી કે જેની અંદર ચાર ભાઈઓ કામ કરતા હતા. એમાં બે ભાઈ બહુ બુદ્ધિશાળી હતા, ત્રીજા સામાન્ય બુદ્ધિશાળી હતા, બહુ નહીં પણ અને ચોથા એકદમ સ્થૂળ બુદ્ધિવાળા ભાઈ હતા. એમ ચાર ભાઈમાં બેની યોગ્યતા ધંધો ચલાવવા માટેની કુશળતા વાળી હતી, ધંધાના કુશળ હતા. ત્રીજા હતા એ સૌથી મોટા હતા. આ બીજા ને ચોથા હતા એ હોશિયાર હતા. ત્રીજા ને બીજા હતા એ જયારે ડલ હતા. એમાં ત્રીજા હતા એ તો શું છે કે કમાઈ વાપરવું કેમ એટલું જાણતા હતા, એટલે મોટ શોખમાં પડ્યા રહેતા હતા. શોખીન માણસના કપડા છે, બધી ચીજ સારી સારી જોઈએ વાપરવા પૈસા, એ સિવાયને બીજી કંઈ વેપાર કંઈ બહુ સૂજબૂજ નહીં. ચોથા હતા એ હાવ એવા સ્થૂળ બુદ્ધિવાળા હતા. દુકાન આપે બેસે બધા દાખલ થાય જરાક ત્યાં ખુરશી નાખીને આગળ બેસે, ખાલી બેસી જઈએ, બીજું કઈ નહીં કરવાનું. જે માણસ ચડે ગરાગ હોય, માલ લેવાનો હોય, નો આવો આવો, જય ભગવાન, આટલું બોલે, શું કહે એને,
જય ભગવાન,
જય ભગવાન. એનું નામ હતું ચુમનભાઈ, કોઈને ચુમનભાઈ તરીકે ન ઓળખે, બોલે જય ભગવાન ને, એનું નામ જ જય ભગવાન થઈ ગયું. શું
બરાબર
બોલે, બસ એને એક જ શબ્દ બોલવાનો, આવો આમ માથું હલેલા કરે, જય ભગવાન. એ સામુ જોવે ને તો ન બોલે તો જય ભગવાન એટલું કરે, તાક મેલે ને જય ભગવાન કરે, બસ બીજું કાંઈ. પછી એ લોકોને રિટેલ પણ કાઉન્ટર હતું, હોલસેલ બિઝનેસ હતો, એ કાઉન્ટર રિટેલ રાખેલું સાઈડ દુકાન મુંબઈમાં. રિટેલ કાઉન્ટર ઉપર ઘાટે રિટેલ તોડ્યા કરે, રિટેલ ઘરા આવે ઘાટે તોડી દઈએ, રિટેલ કાંટો અને આપી દીધો. એ ઘાટે જરાક આગો પાછો હોય ત્યારે આને મૂકે, ચેન બેટ નહીં,
જય ભગવાન,
જય ભગવાનને મોકલી દે છે રિટેલ કાઉન્ટર ઉપર. એ ભાઈને મોકલી દઈએ, બીજા બધા તો કામમાં હોય, એને તો મોટા કામ કરવાના હોય, સોદા કરવાના હોય, ટેલિફોન ઉપર કામ કરવાના હોય, પૈસાની વ્યવસ્થા કરવાની હોય, એકાઉન્ટની વ્યવસ્થા કરવાની હોય, મને લોકો કામ કરે છે કે નહીં. આ બધા આખો દિવસ બહેરે કોઈ કામ ન કરે, એનું ઘાટે આગો પાછો ગયો હોય, પિસાબ કરવા ગયો હોય, જમવા ગયો હોય, માંદો હાજર ન આવ્યો હોય, તો રિટેલ કાઉન્ટર ઉપર જે પરિસ્થિતિ છે કે હોશિયાર ગરીબ થઈ ગયા અને આ પૈસા વાળો થઈ ગયા, ફેરફારો થયા છે. જે ભાઈ હોશિયાર હતા એ બધા સામાન્ય થઈ ગયા પૈસા ને, એટલે આને કાંઈ ખબર નથી પડતી, એની ભાઈ એ જ મને અમારા લાખો રૂપિયા લઈ ગયા. આમાં કાંઈ બહારના સંજોગોમાં બુદ્ધિ કામ કરતી નથી, જ્યાં લોકો માને છે કે બુદ્ધિ કામ કરે છે ત્યાંય બુદ્ધિ કામ નથી કરતી. દ્રષ્ટિ સમજાવી છે, દ્રષ્ટિનું સ્વરૂપ સમજાવું છે કે જો દ્રષ્ટિ સ્વભાવમાં પ્રસરી જાય તો બધી પર્યાયો પોતાના તરફ, સ્વભાવ પોતા સ્વભાવ તરફ એટલે પોતા તરફ સહજપણે ઝૂકતી 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 કેવળ જ્ઞાનને સિદ્ધ પદ સુધી દશાઓ થઈ જાય છે. અને એમ થઈ જાય તો પણ મને કાંઈ એનાથી પ્રયોજન નથી, મને તો મારા સ્વભાવથી જ પ્રયોજન છે. કેવળ જ્ઞાનને સિદ્ધ દશા થઈ જાય તો મને એના ઉપર જરાય વજન નથી, કેમ કે મારું સ્વરૂપ છે એવું, કે એવું સ્વરૂપ પ્રગટ થાય એમાં શું વિશેષતા થઈ ગઈ, હતું વિપરીત છે, મારો અધિકાર છે. કેવળ જ્ઞાન લેવું અને સિદ્ધ પદ પ્રગટ કરવું એ તો મારો અધિકાર છે, પ્રગટ થઈ ગયું તો એમાં શું મોટી વાત છે, મારા હાથની ચીજ મને મળે એમાં વિશેષતા શું, એમ કે છે. તમારા ભાગનું મને કંઈક આપી દો તો વિશેષતા કહેવાય, પણ મારા ભાગનું તમે મને આપ્યું એમાં મને શું વિશેષતા થાય. બે ભાગીદારો 50-50% ભાગ વેચે એમાં કોઈ 51% આપી દે તો વિશેષતા કહેવાય, કે હું 49% લઈશ, 1% તમે વધારે છો તો વિશેષતા થઈ, પણ 50-50 વેચે એમાં શું વિશેષતા થઈ. અપને સ્વભાવ મેં દ્રષ્ટિ કા પ્રસાર હોતે હી, બસ આ એક તબક્કે આવી ગયો, પર્યાય જુકતી 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 કેવળ જ્ઞાન આદિ થઈ જાય તો થઈ જશે, ભલે થાય, એમાં શું થઈ ગયું, મને કઈ એને પ્રયોજન નથી, એટલે એની રાહ લઈને હું કઈ બેઠો નથી. એવી દ્રષ્ટિની મસ્તી એવી હોય છે, સિદ્ધ પદની એક પર્યાય છે, અનંત ગુણ વિશિષ્ટ પોતાનું સ્વરૂપ છે. આગળ આવશે કે આવું જે સ્વરૂપ છે કે જે સિદ્ધ પદ અને કેવળ જ્ઞાનની પર્યાય છે, અનંત ગુણ વિશિષ્ટ છે, દ્રષ્ટિ એના ઉપર કબજો કરે છે, દ્રષ્ટિના કબજામાં આવી ગયું, પછી એને પર્યાયની રાહ ક્યાં જોવાની, કે આવે તો ઠીક, હવે આવે તો ઠીક, હવે આવે તો ઠીક. રાજા આવી ગયો, હવે એની દાસી આવે તો સારું, એને રાજામાંની કઈ જરૂર નથી. રાજા કબજામાં છે, રાજા પધારી ગયા, પતી ગયું. બીજા એના અનુચર આવે ન આવે એની હારે કઈ લેવા દેવા નથી, એને રાહ જોવાનો કોઈ પ્રશ્ન નથી. ધરપત આવે છે જ્યાં દ્રષ્ટિ કબજો લીએ ત્રિકાળી દ્રવ્યનો શુદ્ધ સ્વરૂપનો, ત્યાં એવી ધરપત આવે છે. કેવળ જ્ઞાનની પર્યાયની પણ તમારે તે આ પહેલે પગે છે, આ કામ થાય. મોક્ષ માર્ગમાં પ્રવેશ કરવાનો પહેલું પગ મૂકે પદાર્પણ જેને કહેવાય, ત્યાં આપણું કામ થાય. ત્રેવીસ છે, ચોવીસ પહેલે તો તત્વ થી ધારણા બરાબર હોવી ચાહીએ. આ મુમુક્ષુની ભૂમિકાનો વિષય છે. મુમુક્ષુએ પહેલા તત્વની યથાર્થ વાત ધારણામાં લેવી જોઈએ કે વસ્તુ સ્થિતિ શું છે, વસ્તુનું સ્વરૂપ શું છે, મુક્ત માર્ગ શું છે, મન માર્ગ શું છે, હવે તત્વનો યથાર્થ ધારણા કરવી જોઈએ. લેકિન ધારણા અંતર મેં ઉતરે તભી સમ્ય જ્ઞાન. એ જે ધારી રાખ્યું એ ધારણા અનુસાર પરિણમન થાય એ સમ્ય જ્ઞાન. આચરણ જેને કહેવામાં આવે, ધારણા છે એ જાણપણું છે.
બરોબર,
જાણપણા અનુસાર આચરણ થાય અંતરમાં ઉતરે ત્યારે સમ્ય જ્ઞાન કીધું છે. ધારણાને સમ્ય જ્ઞાન નથી કીધું, જાણી લીધું એ કોઈ સમ્ય જ્ઞાન નથી. માત્ર જાણી લે એ કોઈ જ્ઞાન નથી, સમ્ય જ્ઞાન નથી એટલે એ કોઈ જ્ઞાન નથી. અને ધારણા મેં ભી ઇધર કા લક્ષ્ય હોના, ધારણા વખતે પણ આ ખ્યાલમાં હોવું જોઈએ કે આ પરિણમન થશે, આચરણ થશે ત્યારે જ્ઞાન છે, ત્યાં સુધી જ્ઞાન નથી. એના ઉપર થોડું સ્પષ્ટીકરણ આપીશ કે ધારણા સ્વલક્ષી હોવી ચાહીએ. આત્મલક્ષી ધારણા હોવી ચાહીએ. સ્વલક્ષી ધારણા પ્રયુક્તિ ઉત્પાદક હોતી હોય અને એ સ્વલક્ષી ધારણા પ્રયોગમાં પ્રવેશ કરે છે. ઓર પ્રયોગાન્વિત ધારણા મેં ધારણ કિયા હુઆ ઉપદેશ જો બંદર મેં ઉતરતા હૈ તભી સમ્યક દર્શન ઓર સમ્યક જ્ઞાન. એટલા માટે કીધું છે કે ધારણા અંદરમાં ઉતારવાની વાત આવી પડે તો ધારણા એક ધારણા છે અને પ્રયોગ જુદી વસ્તુ છે. પ્રયોગ વડે ધારણા અંદરમાં ઉતરશે.
બરાબર,
ધારણા ન કરે એને પ્રયોગ થવાનો પ્રશ્ન નથી અને એકલી ધારણા કરે એને અંદરમાં ઉતરવાનો પ્રશ્ન નથી. પણ ધારણા અનુસાર પ્રયોગ કરે
ત્યારે કામ
તો અંદરમાં ઉતરે. અને સ્વલક્ષી એટલે આત્મહિત લક્ષી એવી ધારણા હોય તો જ પ્રયોગ શરૂ થાય. પ્રયોગ થાય તો ધારણા અંદરમાં ઉતરે અને ધારણા અંદરમાં ઉતરે તો શું એક દર્શન નથી.
પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય હો, જય હો.